તારીખ 25/5/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 559 અને 560 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 327
સામાન્ય રીતે આ ક્ષેત્રે આ કાળના જન્મેલા પોતાના સંબંધી જ્ઞાન ભાન કેવું લે છે અને એમ થાય છે કે હું તો સાધારણ છું, આ જીવિકા માટે મારે સતત પ્રયત્ન કરવાનો છે, સારો પરિશ્રમ કર્યા પછી કુટુંબનું ભરણ પોષણ કરી શકાશે અથવા અનેક પ્રકારની જે કુટુંબિક જરૂરિયાતો છે એને પહોંચી વળવા માટે મારે પૂરું ધ્યાન દેવું પડશે, ઘણો સમય ને ઘણી મહેનત જોશે. એ મુખ્યપણે આ જીવિકાની ઉપાધિમાં આ ક્ષેત્રે જન્મેલા મનુષ્યની માનસિક પરિસ્થિતિ હોય છે. એની માન્યતામાં એમ થઈ ગયું છે કે હું તો સાધારણ છું, સાધારણ માણસ છું, અને જમે ઉધારના બે પાસા સરખા કરવા એમાં જ મોટી મહેનત ને એમાં જ જિંદગી પસાર કરવી પડે એ સ્થિતિ છે. બરાબર, એક માન્યતા થઈ જાય છે પોતે સાધારણ છે એવી પામરતા અને ચિંતા વાળી તેની સ્થિતિ માન્યતાની થઈ જાય છે. એ સ્થિતિમાંથી એને છોડાવો છે. કેમ કે એક તો આ કાળ હિનો પંચમ કાળ એટલે હિનપુણ્ય જીવો અહીંયા જન્મે છે. મોટાભાગના જીવો હિનપુણ્ય હોય છે. મેં ખાસ કરીને સામાજિક પરિસ્થિતિ આ દેશની તો એવી છે કે 95 કરતાં વધારે ટકાવારીમાં લોકો ગરીબ માણસો છે, અને આજે કોઈ શ્રીમંત હોય તો 2-3 પેઢી પહેલાની એની સ્થિતિ તપાસો. કોઈકને તો આગલી પેઢી હોય, નહીં તો બીજી પેઢી પેઢી તપાસો તો એ તદ્દન સાધારણ સ્થિતિમાં હોય, ખાસ સ્થિતિ છે. અને એ આર્થિક સ્થિતિને ઠીક કરવાની જે ઉપાધિ આજીવિકા જીવનને નભાવવાની જે ઉપાધિ એ ઉપાધિમાં જ મનુષ્ય એ લગભગ જીવો પૂરું કરે છે. આયુષ પૂરું કરવામાં તો આ સ્થિતિ છે. કોઈને કાંઈક ઠીક છે, આજીવિકાનો વાંધો નથી, તો એમાં વૃદ્ધિ કરવાના એનો સમય ચાલવામાં જાય છે. પણ જે એમાં એની માન્યતામાં તો બિનપણું છે કે હું તો સાધારણ છું, ઘણા મારા કરતા એવા મોટા મોટા પુણશાળી છે, હું તો હાવ સાધારણ છું. એમ અહીંયા ગુરુદેવ કહે છે કે એમ તું તને નજો, તારું જે મૂળ સ્વરૂપ છે એ મારે તને દેખાડવું છે. આ વર્તમાન સંયોગિક હાલતને તું નજો, શરીર અને બીજા સંયોગોને ભૂલીને ગૌણ કરીને, એટલે જાણે કે વિસ્મૃત કરીને, અત્યારે તું અત્યારે અને જ્યારે જો ત્યારે, અત્યારે અને જ્યારે તું લક્ષ કર ત્યારે સીધ સમાન જ છો. ભલે બારમા પૂર્વ કર્મને કારણે ગમે તેવો ઉદયનો પ્રકાર હો, કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં તું હો, સ્વરૂપે કરીને જોતા, સ્વરૂપ દ્રષ્ટિએ જોતા, સ્વરૂપને સ્વરૂપ દ્રષ્ટિએ જોતા, સ્વભાવને સ્વભાવ દ્રષ્ટિએ જોતા તું સિદ્ધ સમાન છો. અત્યારે પણ સિદ્ધ સમાન છો અને સર્વકાળે તું
સિદ્ધ સમાન
સિદ્ધ સમાન જ છો. કોઈ તારામાં ફેરફાર નથી થતો, થતો નથી, થઈ શકતો પણ નથી. આ જીવ જો અજાણ્યો રહ્યો છે તો આ વિષયથી ને આ રીતે પોતાના જ સ્વરૂપથી આ વાતથી અજાણ્યો રહ્યો છે. સંયોગ દ્રષ્ટિને કારણે અને અનાદિની દેહાત્મ બુદ્ધિને કારણે જ્યાં જ્યાં એને પૂર્વકર્મને વશ જે જે દેહને જે પર્યાય ધારણ કરી, બસ એટલો ને એવડો જ હું છું એવી એની માનતા અને એ પ્રકારનું એનું પરિણમન સતતપણે ચાલ્યા છે. જ્યાં જ્યાં જે જે પ્રકારે કર્મજનિત અવસ્થાએ ઉપજ્યો ત્યાં ત્યાં એણે એ જ પ્રકાર મિથ્યા દ્રષ્ટિપણાને લીધે, પર્યાય દ્રષ્ટિપણાને લીધે એ જ વાત એને લીધી છે. આ વાત એને કદી ધ્યાનમાં લીધી નથી. સાંભળી હોય તો ન સાંભળી જેવી કરી નાખી છે, સાંભળી હોય તો ન સાંભળવા બરાબર રીતે સાંભળી છે. તેથી પરિસ્થિતિ તો પર્યાયાધીન પણ જે છે એ જ પરિસ્થિતિ ચાલુ રહી છે. હું તો ફલાણો, હું તો આવો, બસ એમાં જ એની દુનિયા ને એમાં જ એનું સર્વસ્વ, સંયોગોમાં જ એની દુનિયા ને સંયોગો જ એનું સર્વસ્વ. પામરતા અને દીનતાના પરિણામમાં સદાય દુઃખી થઈ ગયો, એને અનંત સુખનો ભંડાર બતાવે છે. તારું સુખ, અનંત નિરાકુર સુખ તારામાં અત્યારે મોજૂદ છે, વર્તમાનમાં હયાતી રૂપે છે, એનો તું સ્વીકાર કર. તારી શ્રદ્ધામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત ચતુષ્ટય મંડિત અત્યારે જ તું છો એનો સ્વીકાર કરીને તું સુખી થા એમ કેવું છે. તારા દુઃખનો તું ત્યાગ કર, છોડી દે. કલ્પના એ કરીને, કલ્પના માત્રપણે તું દુઃખી થઈ રહ્યો છો તારા સ્વરૂપને ભૂલવાને લીધે. કર્મને લીધે દુઃખી થઈ રહ્યો છો એમને, પણ તારા સુખ સ્વરૂપે આત્માને, સિદ્ધ સમાન આત્માને ભૂલી ગયો હોવાથી તું દુઃખી થઈ ગયો. આ મૂળ કારણ. પણ પ્રતિકૂળ સંયોગોને કારણે દુઃખ નથી, કેમ? અસાતા રોગની માંદગી, પીડા, વેદના, કે નારકીમાં પણ એને લીધે દુઃખ નથી, પણ એ મને છે એને લીધે દુઃખ. દુઃખ છે એ તો પોતે અંદર પોતાની જાતને ભેળવે છે, ઇન્વોલ્વ કરે છે, ત્યારે દુઃખી થાય છે.
બરોબર.
નહીતર દુઃખ છે
નહીં.
સુખી છે એ જ બારમાં લોકો જેને અનુકૂળતાના સાધનો કહે છે, એ કોઈ પણ સાધનને ની વ્યવસ્થા રાખ્યા વિના નિરાનંદમાં લહેર કરે છે, નિજ સુખની મસ્તીમાં પડ્યા છે. જંગલમાં જેમ સિંહ મસ્તીમાં હોય એવી રીતે જંગલમાં મસ્તી મારીએ છે. મુનિઓ તો જંગલમાં જ રહે, વસ્તીમાં રહેવું હોય તો ગ્રસ્ત પણ શું ખોટું છે? જો વસ્તીમાં રહેવું હતું તો ગ્રસ્ત હતા ત્યારે તો રહેતા હતા. હવે મુનિ થયા પછી પણ જે વસ્તીમાં જ રહે છે તો એ કઈ મુનિ દશાને યોગ્ય પરિણામ તો નથી. ગ્રહસ્થોને સંસારીઓને જેમ સહવાસ વગર ફાવે નહીં, કુટુંબ કર્યું પરિવાર મિત્ર આદિના સંયોગ વગર ને સહવાસ વગર ફાવે નહીં, એકલા એકલા ફાવે નહીં, મુનિ ને સહવાસ ફાવે નહીં. કોઈ પણ પ્રાણીનો પગરવ ન હોય, પગલાનો અવાજ પણ ન પડે એવા એકાંત સ્થાનમાં સ્વરૂપને સાધનારા એ સાધુ છે. જે સતતપણે સ્વરૂપને સાધવા સિવાય બીજો વ્યવસાય જેને કોઈ નથી, ધંધો એક જ પ્રવૃત્તિ છે. શુભાશુભ ક્રિયાનો પરિત્યાગ કરીને સ્વરૂપના સમ્યક દર્શનના ચારિત્રમાં જંગલમાં રહ્યા રહ્યા રમઝટ બોલાવે છે, સાધનાની રમઝટ બોલાવે છે એવા મુનિઓ હોય છે. એને ગણધર બોલ નમસ્કાર કરે છે, નમો લોહી સૌ આવા જે સાધુઓ છે, નમો લોહી ત્રિકાળવર્તી સૌ ત્રિકાળવર્તી ગુરુકાળમાં એવા સાધુઓ થયા, વર્તમાનમાં હોય ને ભવિષ્યમાં જે કઈ થશે મારા નમસ્કાર. શું કે છે કે તું અત્યારે અને જ્યારે જો ત્યારે સીધ સમાન છો, એના આધારે પરિણમ છે. બરોબર, સાધક દશાનું સર્વ પરિણમન અનંત શક્તિવંત અનંત શક્તિવાન સ્વરૂપના આધારે છે. એથી એનામાં શક્તિ ઘણી છે, મજબૂતાઈ ઘણી છે. જે ક્ષેત્રે અને જે કાળે જ્યારે જો ત્યારે તું સીધ સમાન જ છો. કોઈ પણ ક્ષેત્રે તું હો અને કોઈ પણ 24 કલાકની કોઈ પણ પળ હો, કોઈ પણ ક્ષણ હો અને કોઈ પણ ક્ષેત્રમાં તું હો, કોઈ ક્ષેત્ર અને કાળનો પ્રતિબંધ તારા સ્વરૂપને વિશે નથી. સમસ્ત પ્રકારના પરદ્રવ્ય ક્ષેત્ર કાળ સંબંધીથી પર છે, તારું સ્વરૂપ છે એનાથી પર છે. પર છે એટલે એને કોઈ અપેક્ષા લાગુ પડતી નથી. આ કાળે આ ક્ષેત્રે મારું સ્વરૂપમાં કઈ બીજું થાય બીજું હોય, પરિણામમાં ગમે તે હોય પણ સ્વરૂપમાં કઈ ફેરફાર થતો નથી. ફેરફાર થાય છે પરિણામમાં થાય. આગમ પોકારી પોકારી ને આ વાત કહે છે. પદ તો એવું છે ને, આગમ ડેરો એવું પદ છે, બહુ અદભુત વાત છે. આગમ ની અંદર આ સર્વ આગમનો આ પ્રધાન સૂર છે, મુખ્ય સૂર છે. અને એ આગમો સર્વ આગમો આત્માના સ્વરૂપને બતાવનારા છે. ખરેખર તો એ સ્વરૂપમાંથી નીકળેલા ભાવોના નિમિત્તે રચાયેલા શાસ્ત્રોને આગમ કહેવામાં આવે છે. આત્મા જ મુખ્ય છે એમાં. અંદરમાં જે નિજ વૈભવ છે, જે ગુણ પ્રત્યા એને નિજ વૈભવ કહેવામાં આવે છે. ભગવાન અમૃતચંદ્રાચાર્ય સમયસારની ટીકામાં એ વાત કરી, કુંકુંડાચાર્ય એ વાત કરી છે 5મી ગાથા. હું મારા નિજ વૈભવથી એકત્વ વિભક્ત આત્માને બતાવી શકાવી, હું મારા નિજ વૈભવથી તમને દુનિયાની ઘણી વાતો બતાવીશ એમ કહ્યું. તમે ઘણું નહીં જાણતા હોય એવી વાતો મેં જાણી છે, એવું હું તમને દુનિયાની ઘણી ઘણી વાતો કહીશ, એમને કહ્યું. મારી ગુણ સંપત્તિના આધારે પ્રગટેલા સ્વાનુભવથી એ અનુભવ છે, એમની સંપત્તિ છે, એ એમનો વૈભવ છે. જગતમાં હીરા માણેક મોતી સોનું ચાંદી જર જવેરાત મકાન હાથી ઘોડા પાયદળ ને વૈભવ કહેવામાં આવે છે. મુનિરાજનો વૈભવ આત્મગુણ પ્રગટ થયા છે. નગ્ન દિગંબર હોવા છતાં, તીર્તુષ માત્ર પરિગ્રહ નહીં હોવા છતાં એ વૈભવશાળી છે. મુનિરાજ છે વૈભવશાળી છે, ખરેખર તો ખરો વૈભવ એમની પાસે છે, ગુણની લક્ષ્મી એમની પાસે છે. એ પોતે એમ કહે છે કે મારા નિજ વૈભવથી હું એકત્વ વિભક્ત આત્માને બતાવીશ. આત્માનું જે સ્વરૂપ છે એ જ મુખ્યપણે બતાવવાનું આ શાસ્ત્રમાં મારું પ્રયોજન છે. બીજી અનેક વાતો કરી હોય તો આ પ્રયોજનને વશ કરી શકે, બીજું કોઈ મારું પ્રયોજન છે નહીં. ફેરવી ફેરવીને ગમે તે વાત કરી હોય તો મારો દ્રષ્ટિકોણ તો સ્વરૂપને બતાવવાનો છે. બંધ તત્વમાં સ્વરૂપને પ્રતિપક્ષ બંધને પુણ્ય પાપને આશરો ચાર તત્વ છે ને, ચારે અધિકાર છે. એ અધિકારની વાત કરી હોય તો પણ એથી રહીતા મારું પોતાનું સ્વરૂપ કેવું છે, આત્મ સ્વરૂપ કેવું છે એ બતાવવાનું ત્યાં પ્રયોજન રહેલું. પુણ્યપાપના અધિકારમાં તો એ જ વાત ચાલી છે. પુણ્યપાપનો એક અધિકાર છે કે પુણ્યને પાપ એ મોક્ષ માર્ગના તિરોધાયી સ્વરૂપ છે, મોક્ષ માર્ગને ઢાંકનારા છે, મોક્ષ માર્ગનું આચ્છાદન કરનારા છે. એટલે કે એનો અર્થ એ છે કે એ ભાવો મોક્ષ માર્ગને ઉત્પન્ન થવા દેતા નથી. માર્ગ છેને ઢંકાઈ ગયો છે એમ નથી, એ માર્ગને ઉત્પન્ન થવા દેતા નથી. તેથી તદ નિષિદ્ધે, તેથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. એ અધિકાર જ એવી રીતે લીધો. પાપના અધિકારમાં એમને કહ્યું કે પાપ ગુરુ છે, પુણ્ય સારું છે, માટે તમે જ્યાં સુધી બીજું કાંઈ ન કરી શકો, સમ્યક દર્શન ન પ્રગટ કરી શકો ત્યાં સુધી પાપ છોડીને પુણ્યમાં પ્રવર્તજો. એમ પ્રકારે વાત ચાલી નથી. ઉલટાનું એમ કહ્યું કે બે ચાંડાળના દીકરા છે, દ્રષ્ટાંતે આપ્યો છે, ચાંડાળનીના દીકરા છે. એક ચાંડાળને ઘરે મદિરા પીએ છે, મદિરાથી સ્નાન કરે છે, એ કેટલી બધી મદિરા પીએ છે. એક બ્રાહ્મણને ત્યાં ઉછરો છે, મદિરાને અડવાય માગતો નથી. એમ કરીને બે પ્રકારના શુભાશુભ ભાવ લીધા છે. પણ છે બંને ચાંડાળની જાતના, એના જ સુપુત્ર એના જ પુત્રો સંતાનો છે, એમાં જાતિ અપેક્ષાએ તો કોઈ ભેદ નથી. કસાયની જાત લીધી, આખો અધિકાર જ એમ કહે. કઠણ પડે, શું ક્રિયામાં મહત્વ કરેલું હોય, એની કિંમત હું આપી હોય, એને થોડું કઠણ પડે. અરે આવું તો જલ્દી સીધો કેમ દેવાય, પણ સીધો કયો કે વાંકો છૂકો કયો, અહીંયા આવ્યો છૂટકો. ત્યાં સુધી શુદ્ધાત્માનું મૂલ્ય નહીં થાય, ત્યાં સુધી સ્વરૂપનું મૂલ્ય નહીં થાય. જ્યાં સુધી અશુદ્ધ ભાવોનું મૂલ્ય કર્યું હશે ત્યાં સુધી શુદ્ધ સ્વરૂપનું મૂલ્ય નહીં થાય, ને એની કિંમત નહીં થાય. કહે છે કે જે ક્ષેત્રે અને જે કાળે જ્યારે તું જો ત્યારે તું સીધ સમાન છો. સમયસારની ટીકામાં પાયામાં આ વાત નાખીને ટીકા શરૂ કરી છે આચાર્ય. મંગળિકની પહેલી ગાથા છે અને ધ્રુવને અચળ એવી સિદ્ધ ગતિને સૂત્રકર્તા આચાર્યદેવે સિદ્ધ પરમાત્માને નમસ્કાર કર્યા છે, પોતાનું સાધ્ય છે, ધ્યેય છે, એમાંથી આ વાત કાઢી છે કે જો કુમકુંડાચાર્ય દેવ પૂર્વાચાર્ય જો એમ કહે છે કે હું સિદ્ધ પદને નમસ્કાર કરું છું, એનો અર્થ એ નથી કે એ પદ જે કોકનું છે એને નમસ્કાર કરું છું એટલો મર્યાદિત એનો અર્થ નથી, પણ મારામાં આવેલું જે સિદ્ધ પદ એ બાજુ પણ હું નમું છું, નમસ્કાર કરું છું એટલે નમું છું ને ઢળું છું, અંતરમાં મારી પર્યાય અંદરમાં ઢળે છે. અને તને પણ હું એમ કહું છું કે તું જ્યારે જો ત્યારે અને અત્યારે પણ તું સિદ્ધ સમાન છો અને તું પણ એ બાજુ ઢળ ને એ બાજુ વળ, તારી પર્યાય નું નમન એ બાજુ હું થા, એમ પોતાના આત્મામાં અને શ્રોતાના આત્મામાં સિદ્ધ પદને સ્થાપીને ટીકાનો પાયો નાખ્યો છે, આખા ગ્રંથની ટીકાનો પાયો અહીંથી નાખેલો છે. બહુ સુંદર અર્થ કાઢ્યો છે અમૃતચંદ્રાચાર્ય, એની ટીકાનો અર્થ કર્યો છે. એ અધ્યાત્મની મહાન ટીકા છે, એવો જ એનો સુંદર મહાન પ્રારંભ છે. આખા ગ્રંથની ટીકા જેટલી મહાન છે એવો જ એનો પ્રારંભ પણ એવો જ સરસ છે. શું કહે છે? જે ક્ષેત્રે અને જે કાળે જ્યારે જો ત્યારે સર્વ ક્ષેત્રે સર્વકાળે સદા સર્વદા અને સર્વથા પ્રકારે તારા સ્વરૂપમાં કોઈ પ્રકાર બીજો નથી, તું એ સિદ્ધ પદનો જે તારો પરિપૂર્ણ સ્વરૂપ સ્વભાવ સ્વરૂપ છો એ જ તારું સર્વસ્વ છે, એને જ તું સ્વ સ્વરૂપે જો. કિંચિત માત્ર આ સિવાય સ્વ સ્વરૂપે તું તને અંગીકાર કર નહીં, એમ કહેવું છું. પણ અમને હજી ક્યાં ચોથું ગુણ સ્થાન પ્રત્યુમ છે કોઈ એમ કે? આ તો સમ્યક દ્રષ્ટિ એમ જોવે છે, અમે રહ્યા મિથ્યા દ્રષ્ટિ, તો અમે ક્યાંથી એમ જોઈએ? અમે તો એમ જ માનીએ કે અમે તો ફલાણા ફલાણા માણસ થી, વાણિયા થી, પુરુષ થી, સ્ત્રી થી, ફલાણું થી, ફલાણું. એને પણ એમ કહે છે કે એ પ્રકારનું શ્રદ્ધાન છોડીને તો અત્યારે સમ્યક દર્શન ન હોય એનો અર્થ એમ નથી કે તારું મિથ્યા દર્શન ધ્રુવ છે, એ તો સમય સમયની અવસ્થા છે. મિથ્યાનો પર્યાય પણ સમયે સમયે નવી નવી થાય છે. એક પર્યાય મિથ્યાની જે આ સમયે છે તે બીજા સમયે નથી, તે તો નથી જ, ભલે તેવી હોય પણ તે તો તેની તે તો નથી. જો એ ક્ષણ ભંગુર છે અને ક્ષણમાં પલટો મારે છે તો એક પલટામાં એવો પલટો માર કે એવી દશા મિથ્યાની ઉત્પન્ન થાય અને સીધા તારા સ્વરૂપનું અનુસંધાન તારે શ્રદ્ધામાં થાય. આમ થઈ શકવા યોગ્ય છે, અનંતા જીવોએ એમ કર્યું છે. તું પણ તૈયાર થા એમ કરવા માટે તું ઉત્સાહ લાવીને તૈયાર થા તો એમ થઈ શકે એવું છે. મુનિરાજને ખબર નહીં હોય કે આ બધા જીવો તો સંસારી છે, આ સાંભળવા આવનારા જીવો સંસારી પણ છે, અરે સમોસરણમાં પણ દિવ્યધ્વનિમાં આત્મ સ્વરૂપ પ્રસિદ્ધપણે જાહેર થાય છે કે આવો આત્મા તું છો, ત્યારે શું ભગવાનને ખબર નથી સાંભળવા બેઠેલા એમાં કેટલાય મિથ્યા દ્રષ્ટિઓ છે અથવા એની સંખ્યા ઘણી છે એ ખબર નથી કાંઈ? એ પણ ખબર છે અને એ મિથ્યા છોડવા માટે અહીંયા આવ્યા છે. એવી ભાવનાથી અહીંયા આવ્યા છે, સ્વરૂપને સાંભળવાની ભાવનાથી આવ્યા છે એ પણ એમને ખબર છે. અને એ દશામાં પલટો મારીને પોતાના સ્વરૂપનું દર્શન કરી શકે એવી શક્તિ ધરાવે છે એ પણ એમને ખબર છે. જેમ ઘરમાં 40 વર્ષથી પાયેલો ઘોડો હોય અને એમ ન કહેવાય કે પાણીનો પ્યાલો આપતો મને સરસ લાગે છે, પણ 5 વર્ષનો છોકરો હોય કે દીકરી હોય તો એને એમ કે બેટા પાણીનો પ્યાલો લાવજો. કેનારને ખબર છે કે કોણ આ સમજશે અને કોણ આ કામ કરશે. ઉંમર જોવાતી નથી, ઉંમર જોવાય છે 40 વર્ષમાં 8 ગણી ઉંમર વધારે છે મનુષ્ય કરતા, પણ એનાથી એ કામ નહીં થઈ શકે ને એ નહીં સમજી શકે. પોતાની ભાષાને એ ઘોડો નહીં સમજે. 5 વર્ષની દીકરી સમજશે એમ ભલે મિથ્યા દ્રષ્ટિ શ્રોતાઓ છે. ગુરુને અને અરિયંત તીર્થંકર જિનેન્દ્ર દેવને ખબર છે કે આ સાંભળનાર ભલે મિથ્યા દ્રષ્ટિ છે તો પણ એ સંઘની પંચેન્દ્રિય જીવો સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાથી સાંભળવા આવેલા જીવો અને બીજા કોઈ હેતુએ નહીં આવેલા જીવો એમ એને એ સંભળાવે છે અને સાંભળે છે પણ એ બીજા તો સાંભળતા નથી. જેનો હેતુ અન્યથા છે એને તો એ વાત સંભળાતી પણ નથી, તો એને એ સંભળાવે છે. જો ભાઈ તારું આ સ્વરૂપ છે કોઈ પણ ક્ષણે તો પલટો મારી દે પરિણ મનમાં અને શુદ્ધ અનુસંધાન કર, વચમાં આમ કરને તેમ કર એમ પણ પરિસ્થિતિ નથી. કેમ કે ઉન્મુખ ને સન્મુખ ની દિશામાં કોઈ ત્રીજી સ્થિતિ થતી નથી. કહે છે કે મુનિરાજ ને શું ખબર નહીં હોય કે આ બધા જીવો તો સંસારી છે. શું ઉપદેશ દેનારને ખબર નથી કે આવો ઉપદેશ દેવાય કે ન દેવાય. એ ઘણા એ રીતે ગુરુના ગુરુ થાય છે. આમ ન બોલવું જોઈએ, આમ ન કહેવું જોઈએ, આવા શાસ્ત્રો કેમ વાત આવે છે, આ તો નિશ્ચયના શાસ્ત્રો છે, લોકો સ્વચ્છંદી થઈ જશે. હવે અનાદિનો તું સ્વચ્છંદી જ હવે સ્વચ્છંદ મટે એના માટે કહેવામાં આવે છે. જે કઈ કહેવામાં આવે છે જ્યારે ઉપદેશ રહી ગયો છે, વિચ્છેદ ગયો નથી, એમ સિદ્ધ કરે છે કે એમના એને પામનારા જીવો પણ હજી ઉત્પન્ન થતા રહ્યા છે અને ઉત્પન્ન થયા રહેશે જ્યાં સુધી ઉપદેશ રહેશે ત્યાં સુધી. સોગાનીજી વાત બાકી છે ચર્ચામાં. ગુરુદેવે અહીંયા જે પાયો નાખ્યો છે આ હિન્દુસ્તાનમાં, આ ભરત ક્ષેત્રમાં, આ તો ભરત ક્ષેત્ર તો આખો મોટો છે, આ તો અમુક ભાગ છે, પણ અધ્યાત્મ વિદ્યા તો આટલામાં જ છે, બહાર તો બધું ગડબડ જાજી છે. એ અહીંયા પંચમકાળના છેડા સુધી આ વસ્તુ ટકશે અને ધર્મી જીવો પણ થતા રહેશે એમ એનો અર્થ છે. જો ઉપદેશ ટકશે, આ વાત ટકશે શુદ્ધાત્માની સિદ્ધાત્માની, તો એને પામનારા જીવો પણ થયા જ કરશે. હા, સુંદર ભગવાન છે, ભગવાનની વાણીમાં આવ્યું છે, બહેનશ્રીની વાણીમાં પણ એ વાત આવે છે. મારે સંસારી અને સીધ એ તો પર્યાયની અપેક્ષાથી છે, તને એમ વજન આવે છે કે હજી તો અમે રહ્યા સંસારી ગરબારી અને સંસારી, તો કહે છે કે એ તો પર્યાય અપેક્ષિત વાત છે. એની મર્યાદા તો ફક્ત વર્તમાન અવસ્થા સુધીની છે, કાયમ એકની એક અવસ્થા કોઈ નહીં રહે એવું કદી બનતું નથી. રાખવી હોય તો રે એવું નથી. પલટતી ફરતી ચીજ એ પલટ્યા વિના એને પલટતી રોકી શકાય એ પણ વસ્તુની સ્થિતિમાં નથી. ભાઈ, સંસારી અને સિદ્ધ એ તો પર્યાય અપેક્ષાથી છે, જે સિદ્ધપણું થાય છે. અહીંયા તો સ્વભાવની વાત છે. અહીંયા જે સિદ્ધની વાત લીધી છે એ સ્વભાવની વાત છે. સિદ્ધ પદ અહીંયા સ્વભાવથી ગયું છે, સ્વભાવથી સમજાયું છે. જે અવસ્થાની વાત છે એ વાત અહીંયા નથી. સ્વભાવે તો એ સંસારી જીવો પણ સિદ્ધ સમાન શુદ્ધ છે. જેવા સિદ્ધ પરમાત્માઓ અષ્ટગુણ સંયુક્ત છે, એટલે ચારે કર્મના પ્રતિપક્ષથી પ્રત્યેલા જે અષ્ટગુણ છે, અવ્યાબાધ્યત્વ વગેરે કરીને અગુરુ લોકોની સામે એ આઠે ગુણથી મંડિત સ્વભાવથી જોવામાં આવે તો સર્વ સંસારી જીવો પણ એવા જ છે. નિયમ સાર માત્ર ગાથા છે, કોઈ એક ન્યાયથી, એટલે કે કોઈ એક નયથી સંસારી જીવો પણ જેવા સિદ્ધ પરમાત્મા છે એવા છે, એમાં કિંચિત માત્ર ભેદ બીજું છે નહીં. ભાવનાની ગાથા છે, કેવળ દર્શ, કેવળ વિરુદ્ધ, કેવળ જ્ઞાન સ્વભાવે છે, વળી સૌખ્યમય છે જે તે હું એમ જ્ઞાન ચિંતવે. દ્રવ્યાર્થિક નયના અભિપ્રાયે સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં તફાવત નહીં હોવાનું આ કથન છે. ટીકાની પહેલી લીટી આ છે. આ ગ્રંથની ટીકામાં, પ્રત્યેક ગાથાની ટીકામાં આ અહીંયા શેનું કથન ચાલે છે એવી વ્યાખ્યા બાંધી દીધી છે. શેનું આ કથન કરશે આ ગાથામાં, એ પદ્ધતિથી ટીકા કરી છે. જેવા જીવો છે સિદ્ધિગત, તેવા જીવો સંસારી છે. જેથી જન્મ મરણ આદિ હીન ને અષ્ટ ગુણ સંયુક્ત છે. જે કોઈ અતિ આસનભવી જીવો થયા તેઓ પૂર્વે સંસાર અવસ્થામાં સંસાર ક્લેશથી થાકેલા ચિત્તવાળા થયા થકા જો આ ધર્મ કેમ પામે છે. જે કોઈ અતિ આસનભવી જીવો થયા તેનો સંસારનો કિનારો નજીક આવી ગયો તો 100 નંબર મુકાનો છે. તેઓ પૂર્વે સંસાર અવસ્થામાં હતા એમ કોઈ અનાદિથી સિદ્ધ હતા એમ નહીં. પૂર્વે સંસાર અવસ્થામાં હતા ત્યારે સંસાર ક્લેશથી થાકેલા ચિત્તવાળા થયા થતા સંસારના જે કોઈ શુભાશુભ પરિણામ થાય છે એમાં ક્લેશ થતો હતો, એમને દુઃખ થતું હતું, તે દુઃખથી તે થાક્યા. એ થાકેલા ચિત્તવાળા, થાક એવી ચીજ છે
તે જેમાં થાક લાગે મૂકી જ દેવું પડે, થાકી ગયે એટલે ખલાસ. આ કરે છે ને માણસ, તર્યો હોય તરવૈયો હોય દરિયામાં પડ્યો હોય થાકે એટલે ખલાસ. એને ખબર છે કે આ તરવાનું મૂકી જઈશ એટલે ડૂબી જઈશ, પ્રાણ છૂટશે, પણ બીજો ઉપાય રહેતો થાકી જેવી છે. એમ જેને શુભાશુભ પરિણામથી થાક લાગ્યો છે એના શુભાશુભ પરિણામ છૂટી જશે, રાખ્યા રહેશે. એને થાક લાગવું એ મુખ્ય વાત છે,
બરોબર.
આ એક ચોક્કસ પરિસ્થિતિ છે. સાધક અવસ્થામાં પ્રવેશ કરવાના પૂર્વ ચિહ્ન રૂપ સિગ્નલ છે આ, એનો આ ચોક્કસ સ્થિતિ છે. થાક લાગ્યો છે એમ કે છે, સંસાર ક્લેશથી થાક લાગ્યો છે તો સ્વરૂપમાં બેસી જા, નહીંતર હાલતો જા સ્વરૂપ, તાર સંસારમાં ચાલ્યો જા, નહીંતર ચાલતો રહે સંસારમાં. એ સંસાર અવસ્થામાં સંસાર ક્લેશથી થાકેલા ચિત્તવાળા થયા થકા સંસાર ક્લેશા ક્લેશ આયસ ચિત્તા, ક્લેશા ક્લેશા આયસ, આયસ શબ્દ પડ્યો છે. સહજ વૈરાગ્ય પરિણામ થવાથી દ્રવ્ય ભાવ લિંગને ધારણ કરીને મુનિ દશાંગીકાર, રાજમાર્ગ તો મુનિમાર્ગ છે તે રાજમાર્ગ છે, ભલે મોક્ષ માર્ગ ચોથા ગુણ સ્થાન ગણ્યો હોય પણ એ ગૌણ પણ એ મોક્ષ માર્ગ છે. દેશવીરતિ પણ ગૌણપણામાં જાય છે. સર્વસંગ પરિત્યાગ કરીને રાજમાર્ગમાં પ્રવેશ કરે એની વાત લીધી છે. સહજ વૈરાગ્ય પરાયણ થવાથી દ્રવ્યભાવલિંગને ધારણ કરીને, દ્રવ્યલિંગને એકનું ધારણ કરીને નહીં, એટલી દીક્ષાંગીકાર કરીને નહીં પણ ભાવલિંગને પણ ધારણ કરીને, એટલે કે ભાવશુદ્ધિમાં પણ આવીને પરમ ગુરુના પ્રસાદથી જો આ ગુરુને વચમાં નાખ્યા, આટલો જબરદસ્ત પુરુષાર્થ કર્યો ગુરુ દીક્ષાએ, દીક્ષાએ ગુરુ, ગુરુએ દીક્ષા આપી, દીક્ષા શિક્ષા દેનાર ગુરુ છે ને, દીક્ષા દેનાર ગુરુ છે. જ્યાં દીક્ષાની વિધિ પૂરી કરીને ધ્યાનમાં બેસે છે મુનિરાજ, નવદીક્ષિત મુનિરાજ સીધા જ સ્વરૂપમાં આરોહણ કરે છે સાતમા ગુણ સ્થાને, પાતાળમાં ઉતરી જાય છે સીધે સીધા સ્વરૂપ ધ્યાનમાંથી, સરસરાટ અંદરમાં ઉતરે છે પાતાળમાં, જુદા લોકમાં ચાલ્યા જાય છે, ચૈતન્ય લોકમાં ચાલ્યા જાય છે. આ બધું દીક્ષા શિક્ષાનો વિકલ્પ છૂટી ગયો, નિર્વિકલ્પ વિકલ્પ રહિત દિશામાં સીધા જ સાતમે ગુણ સ્થાને સ્વરૂપ ધ્યાનમાં બિરાજે છે. અંદરમાં ચૈતન્યના નવા અજવાળા થાય છે. આમ તો સમ્યક દ્રષ્ટિએ એટલે અજવાળું તો શું છે, પણ જાણે સર્ચલાઇટ થઈ ગઈ, નવા અજવાળા થાય છે. ત્યાં આમ વાત નાખે છે કે પરમ ગુરુના પ્રસાદથી, પરમ ગુરુ છે સર્વજ્ઞ દેવ, તેમનાથી ચાલી આવતી આ પરંપરા છે, આ ઉપદેશની પરંપરા છે, વિધિની પરંપરા છે, એને પોતે અંગીકાર કરી છે, એટલે એમનો પ્રસાદ, એમની મહેરબાની, એમની કરુણા એમ ગણવામાં વિનય કર્યો છે. પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પરમાગમના અભ્યાસ વડે, પ્રાપ્ત કરેલા પરમ ગુરુના પ્રસાદથી ગુરુગમથી પ્રાપ્ત કરેલો પરમાગમનો અભ્યાસ તે વડે સિદ્ધ ક્ષેત્રને પામી સિદ્ધ થયા, મુનિ દશાંગીકાર કરીને અરિહંત થઈને સિદ્ધ ક્ષેત્રને પામી અવ્યા બાદ બાધા રહિત શિકો સકળ વિમળ સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ સુખ કેવળ વીર્યયુક્ત સિદ્ધાત્માઓ થઈ ગયા, કે જે સિદ્ધાત્માઓ કાર્ય સમયસાર રૂપ છે, અંદરમાં પરમાત્મા કારણ સમયસાર રૂપ છે ને, એવું જ બરાબર કાર્ય થયું હોયથી સિદ્ધ પરમાત્માઓને કાર્ય સમયસાર કહેવામાં આવ્યા છે. બહુ ભાવવાની ટીકા છે. કાર્ય સમયસાર રૂપ છે એટલે કાર્ય શુદ્ધ છે, એ જે સિદ્ધાલયમાં બિરાજમાન સિદ્ધાત્માઓ છે, જેવા તે સિદ્ધાત્માઓ છે તેવા જ, બિલકુલ તેવા જ, શુદ્ધ નિશ્ચય નહીંથી ભવ વાળા સંસારી જીવો છે, જેને ચાર ગતિમાં કોઈ ને કોઈ એક ભવ વર્તી રહ્યો છે. પર્યાય ને જેને અનંતા ભવો કરી ચુક્યા છે અને જે કોઈ એક ભવમાં હજી અત્યારે પણ પર્યાય નહીં છે એમ કહેવાય છે, એ ભવ વાળા જીવો પણ શુદ્ધ નિશ્ચય નહીંથી તો જેવા આ સિદ્ધાત્માઓ કયા તેવા છે, કે જેઓ આસન ભોગી થઈને સંસાર ક્લેશથી થાકેલા ચિત્તવાળા થઈને મુનિ દશા અંગીકાર કરીને આરાધનાની પૂર્ણતા કરીને સિદ્ધ પદમાં બિરાજે છે, એ જેવા છે એવા જ બિલકુલ આવા છે, કોઈ ફેર એમાં આમ કહે છે. આ તો અંદરમાં પોતાનો આત્મા સિદ્ધની મૂર્તિ કેવી છે, પોતે જ મૂર્તિ રૂપે છે, સિદ્ધ પદની અખંડ મૂર્તિ છે, આત્મા ચૈતન મૂર્તિ અખંડ છે, એ લીમ છે એમાંથી. જેવા તે સિદ્ધાત્માઓ છે તેવા જ શુદ્ધ નિશ્ચય નહીંથી ભવવાળા સંસારી જીવો પણ છે, જે કારણે તે સંસારી જીવો સિદ્ધાત્માઓ જીવા છે, જે કારણથી શુદ્ધ નિશ્ચય નહીંથી કહ્યું છે, જે કારણથી તે ભવવાળા જીવો પણ સિદ્ધાત્માઓ જેવા છે, તે કારણે તેના તે કારણને આગળ ખોલીને જો વિચારીએ તો એમ કહે છે, તે કારણે તે સંસારી જીવો જન્મ જરા મરણથી રહિત, જેમ સિદ્ધાત્માને જન્મ જરા મરણ નથી એમ આ જીવને પણ અંદરમાં સિદ્ધ પદને જન્મ જરા મરણ નથી, એને ઉંમર થતી નથી એમ કહે છે. આ 50-60 થાય એટલે જે ફેરફાર દેખાય છે શરીરનો, એ ફેરફાર એને અંદરમાં છે, કોઈ વયકૃત ફેરફાર, કાળકૃત ફેરફાર, કાળથી પાર હોવાથી એને કોઈ ફેરફાર લાગુ પડતો નથી. જન્મ જરા મરણથી રહી અને સંયુક્ત આદિ 8 ગુણોની પુષ્ટિથી તુષ્ટ છે. શું છે આ જે 8 કર્મ, જે 8 ગુણને આવરે છે, આવરણ કરે છે, જે મોહની છે એ સમ્યકપણે આવરે છે, જ્ઞાનાવરણી અનંત જ્ઞાનને આવરે છે, દર્શનાવરણી અનંત દર્શનને આવરે છે, એમ સમ્યકત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંતવીર, સૂક્ષ્મત્વ, અવગાહન, અગુરુ, લઘુ અને અવ્યાબાદ, એ 8 ગુણોની સમૃદ્ધિથી આનંદમય છે, પૂરેપૂરા છે એમ આ 8 ગુણ, પુષ્ટિથી તુષ્ટ છે એમ કહી દીધું, ભરપૂર ભરેલા છે. ત્યારે કે અત્યારે અને જ્યારે જો ત્યારે, બહુ સરસ ધ્વનિ આવ્યો છે ગુરુદેવનો, અત્યારે પણ એમ ને જ્યારે જો ત્યારે પણ આમ જ છો. બીજું બધું ગૌણ કરીને અંદરમાં આવી ચૈતન મૂર્તિને તું જો, સિદ્ધ પદ સમાન તારી ચૈતન મૂર્તિને તું જો. સર્વ શાસ્ત્રોનો કોઈ દેખાડવાનો લક્ષ્ય હોય, ધ્યેય હોય, દ્રષ્ટિકોણ હોય તો આ વાત છે, આ વાત દેખાડવી છે. પછી 71મો કળશ એવો જોરદાર લીધો છે કે જે સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને પ્રથમથી શુદ્ધતા છે, અનાદિથી શુદ્ધતા છે, અવસ્થામાં જેઓ સમ્યક દ્રષ્ટિઓ છે અને અવસ્થામાં જેઓ કુબુદ્ધિઓ છે, જે પોતાનું અહિત કરી રહ્યા છે, અમે તો એને નિશ્ચય નહીંથી બધાને પરિપૂર્ણ શુદ્ધ સિદ્ધ પદે જઈએ. તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નહીંથી જાણું, અમારો દ્રષ્ટિકોણ આ મુખ્ય દ્રષ્ટિકોણ એવો છે કે બીજા કયા દ્રષ્ટિકોણથી હું એમાં ફેરફાર જો, બીજો દ્રષ્ટિકોણ જ જાણે અમારી પાસે નથી. ગજબ વાત કરી છે, બહુ પિતાનો ધ્વનિ ઘણો મજબૂત છે. વ્યાખ્યાનો ગજબ આવતા નિયમ સાર ઉપર ના તો બહુ મસ્તી ના વ્યાખ્યાનો છપાશે બધા વ્યાખ્યાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટમાં. સમયસારના વ્યાખ્યાનો પૂરા થયા પછી સીધા નિયમ સારના છપાશે. બે ગ્રંથના ટેપ ઉપર તૈયાર છે, પહેલેથી આપણી પાસે લખાયેલા બે શાસ્ત્રો ઉપરના દસમો ગ્રંથ છપાય છે. નવ ભાગ બહાર પડી ગયા, આઠ પડી ગયા, નવમાં છપાય છે. હજી બે ગ્રંથ છપાશે, બે જ લાગશે. સમયસાર પૂરું થતા પછી નિયમ સાર શરૂ થાય. બહુ સારા શુદ્ધાત્માનું લક્ષ્ય જે છે એમાં શુભાશુભ્ય નો ક્ષય થઈ જાય છે, આપોઆપ જ થાય છે. કોઈ ભાવને પકડીને એનો ક્ષય કરવાનો નથી. જ્યાં અંદરમાં શુદ્ધતાની દિશામાં આવેલો અંતરમાં ત્યાં શુભાશુભ્યનો પરિહાર થાય છે. ન આવે ત્યાં સુધી આ લાવવાનો પ્રયત્ન કરવો, ન આવે ત્યાં સુધી નફો ન થાય ત્યાં સુધી તો ખોટનો ધંધો કરવો, એમ કોઈ કહેશે
નહીં તો મરી જાય.
આ બીજી વાત છે, પણ કરવાનો પ્રશ્ન હોય શકે
નહીં.
અનિવાર્યપણે થાય એ બીજો વિષય છે, અને કરવું એ બીજો વિષય છે. જ્યારે એક વાત સમજણમાં લેવી છે કે મારું કર્તવ્ય શું, ત્યારે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ આ જ મારું કર્તવ્ય છે. પણ એ ન થાય ત્યાં સુધી તો મારે અશુભ છોડીને શુભમાં પ્રવર્તવું કે નહીં, આ મુખ્ય પ્રશ્ન છે.
બરાબર.
તો કે છે કે એમ તું વાતને લઈશ તો કદી પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગમાં તારો પ્રવેશ થશે
નહીં.
પહેલા તો અહીંયા આવવા માટેની તૈયારી કર, નહીં પ્રાપ્ત થાય ત્યાં સુધી આપોઆપ જ અશુભ ઘટીને શુભ થાય થતું રહેશે. આપોઆપ જ અશુભ ઘટીને શુભ થતું રહેશે, પણ કરવું નથી, એના ઉપર દ્રષ્ટિ નથી કે આ મેં કર્યું, આટલું કર્યું, આટલું તો કર્યું, એ મેં દ્રષ્ટિ. આ સ્વાધ્યાય તો કર્યો ને કલાક, ભલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે, પણ પેલા સ્વાધ્યાય તો કર્યો ને, જ્યાં સુધી એને મોક્ષ માર્ગ નો પ્રારંભ ન થાય ત્યાં સુધી કરવા યોગ્ય કઈ કર્યું જ નથી. ત્યાંથી શરૂઆત કરવી જોઈએ ગણતરીની. જો કઈ ગણવું હોય તો ક્યાંથી ગણતરીની શરૂઆત કરવી જોઈએ, કે જાણે કે કઈ કર્યું જ નથી. જો એમ કે આટલું તો કર્યું, આટલું તો કર્યું, ખરાશ એની દ્રષ્ટિ હજી તે ભાવો કરવા ઉપર છે. એને મોક્ષ માર્ગની શરૂઆત ને સમ્યક દર્શન ત્યાં સુધી તો થશે જ્યાં સુધી આ પ્રકાર ચાલુ રહેશે ત્યાં સુધી. આ ભૂલ થાય છે, આ સાંભળીને પણ આ સ્વાધ્યાય કરીને પણ આ ભૂલ થાય છે. શું એમ કદી લેવું નહીં. જ્યાં સુધી શુદ્ધતા પ્રગટ થઈ નથી ત્યાં સુધી કાંઈક કર્યું એ વાત જ ભૂલી જતો, થોડુંક પણ કર્યું એ વાત ભૂલી જતો.
બરોબર.
એમ જો લેવા જઈશ તો તું ત્યાં ને ત્યાં અટકી જઈશ, ત્યાં જ અટકી ગયો તો. કોઈ એવો સંતોષ લે છે માલ વેચે ને કોઈ ખોટો ખોટી નોટ કે ખોટો સિક્કો આપી જાય બનાવટી, ખબર પડે કે આ ખોટો આવ્યો, માલ વેચી દીધો. પછી હાલો ખોટો તો આવ્યો તો ખરો, ખોટો ખોટો પણ આવ્યો તો ખરો ને, ખોટો તો પણ આવ્યો તો ખરો ને, એમ કોઈ જોવે. અરે માલ ગયો મારો, એમ જોશે એમ કે છે કે આ શુભાશુભમાં તારો કાળ ગયો, આયુષ ગયું તારું, એનું શું તારું આયુષ લૂંટાય છે અને કાળ લૂંટાય છે એને હું જોતો નથી ને, આટલું તો શુભ કર્યું ને, આટલું તો સ્વાધ્યાય કર્યો ને, ફલાણું તો કર્યું ને, પૂજા તો કરીને, દાન તો દીધું ને, આમ તો કર્યું ને, જાત્રા તો કરીને, કે છે કે તને ખોટા સિક્કામાં પણ વ્યામો મોહ થયો છે કે આ ખોટો તો આવ્યો ખરો. આવી મૂર્ખાય છે, જેમ કોઈ ખોટો સિક્કો આવ્યો તો ખરો એમ કરીને રાજી થાય એવી મૂર્ખાય છે, બીજું કઈ માં. એટલે એ ગણતરી નો વિષય જ નથી, એમાં તો ગયું છે, તારું આવ્યું કઈ નથી, પણ તારો કાળ ગયો છે એનો અફસોસ તને થવો એમ છે. પ્રશ્ન છે કે સંયોગ દ્રષ્ટિ મનુષ્યને અશુભ રાગમાં આયુષ્ય બંધાય, આ એક પ્રશ્ન જાણવા માટેનો છે. કોઈને એમ થાય છે કે સંયોગ દ્રષ્ટિને પણ શુભાશુભ પરિણામ બે છે, વિભાવ રસ ઘટેલો હોવાથી અશુભ પણ ઘટે છે, શુભ વધે છે, શુભ રસ પણ વધે છે, અશુભ રસ પણ ઘટે ને અશુભ વિકલ્પ પણ ઘટે છે, શુભ રસ અને શુભ વિકલ્પ નો વૃદ્ધિગત ગુણ થાય છે. પણ અશુભ હજી છે ખરું, પાંચમા ગુણ સ્થાન સુધી અશુભ છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન નો પ્રકાર પાંચમા ગુણ સ્થાન સુધી છે. મુનિરાજ ને આર્ત ધ્યાન છે પણ એટલું અલ્પ છે કે એમને અશુભ પરિણામ નથી, અશુભ પરિણામે નથી ને અશુભ પરિણતિ પણ નથી. જ્યારે સમ્યક દ્રષ્ટિને અશુભ પરિણામ થાય છે, પરિણતિ તો શુદ્ધ થઈ ગઈ છે પણ પરિણામમાં હજી અશુભ પરિણામ થાય છે. કોઈને એ વિકલ્પ ઉઠે કે એવા અશુભ વિકલ્પના કાળે આયુષ બંધાઈ જાય તો અશુભ ગતિમાં જાય. ચાર ગતિમાં બે અશુભની ગતિ છે, તિર્યંચ અને નારક છે. એ ગતિની જે કર્મની સ્થિતિ છે એમાં શુભ અને અશુભના જે બે વિભાગ છે એમાં તિર્યંચ નારક અશુભની પ્રકૃતિમાં છે અને દેવ ને મનુષ્ય શુભ પ્રકૃતિમાં છે. ગતિ કર્મની જે પ્રકૃતિ છે એમાં તો સમ્યક દ્રષ્ટિને અશુભ રાગના કાળમાં એને નવું આયુષ બંધાઈ જાય ખરો, આયુષનો બંધ પડે ખરો કે ન પડે, આ એની વિશેષતા છે.
બરોબર.
ખાસ કરીને એને અશુભનો રસ નથી, જોકે શુભાશુભ બે નો એક અપેક્ષા એ તો રસ નથી, છતાં પણ અશુભ રસ તો ઘણો તૂટી ગયો. એટલે એને એમ કહે છે કે તેને અશુભ રાગ આવે છે. કોને? તેને. એટલે સમ્યક દ્રષ્ટિને અશુભ રાગ આવે છે પણ અશુભ રાગ કાળે એને આયુષ્યનો બંધ ન થાય. પહેલા પડી ગયો હોય તો જુદી વાત છે, પણ સમ્યક દર્શન થયું હોય ને આ નવું આયુષ્ય ન બંધાણું હોય એવા કોઈ સમ્યક દ્રષ્ટિ જીવને અશુભ રાગ થવા છતાં પણ એ કાળમાં એને આયુષનું બંધન ન થાય. બીજા પ્રકૃતિના કર્મના બંધન ને બીજું ત્રીજું ચાલે છે, જેમ એને મિથ્યાત્મનો નવો બંધન થાય, અનંતાનુબંધીનો નવો બંધન થાય, 47 પ્રકૃતિનો જે એને બંધન થઈ એમાં અશુભ આયુ ને અશુભ ગતિનો બંધ પણ એને નથી એમ છે. કેમ કે સમય દ્રષ્ટિ મનુષ્ય વૈમાનિક દેવમાં જાય છે, નીચેના દેવલોકમાં જ્યોતિષવંત જંતરમાં સમય દ્રષ્ટિ જાતા એ નીચે હોતા નથી, વૈમાનિક દેવમાં જાય છે. જ્યાં વિમાનો છે દેવના ત્યાં એને ઉપરના સ્વર્ગમાં એની સ્થિતિ છે. હલકા દેવ પણ એ થતા દેવ ગતિ તો બંધાય એને, દેવાયુ તો બંધાય પણ હલકા દેવ પણ ન થાય. મનુષ્યાયુ તો એને સમ્યક દ્રષ્ટિમાં મનુષ્ય મટીને મનુષ્ય ન થાય પણ દેવને જે મનુષ્યાયુ બંધાય સમ્યક દ્રષ્ટિ દેવને, એને પણ હલકી પ્રકૃતિનું અશુભ પ્રકૃતિનું મનુષ્યાયુ બંધાય
નહીં.
એ હલકી જાતિમાં ન જન્મે, એ જૈનને ત્યાં જ જન્મે, વળી બીજે ને જન્મે, સમ્યક દ્રષ્ટિ હોય ત્યાં બીજે પણ જન્મે મિથ્યા દર્શન સહિત તો બીજે પણ જન્મે, પણ સમ્યક દ્રષ્ટિ સહિત તો એને જ્યાં વિતરાગ દેવ ગુરુ શાસ્ત્રની પરંપરા ચાલુ હોય એવા જ કુળમાં એનું આગમન થાય, એવું બીજે એને આગમન થાય નહીં. એ હિસાબે જે જૈન કુળમાં આવ્યા છે એ કથનચિત કઈક ઠીક એ પ્રકારના પરિણામ પૂર્વે કરીને આવ્યા છે. બીજાને તો વિચાર કરવો પડ્યો છે કે આમાં કયું સાચું. પૂછ્યું બેનશ્રી એમ કહેતા ભાઈ પૂછ્યું તો ને હિન્દી ભાષા પવનકુમાર, પવનકુમારે પૂછ્યું કે આપને સમ્યક દર્શન થયા પહેલા વિચારો કેવા આવતા હતા. બહુ શરૂઆતમાં તો એવા વિચારો પોતાની અંગત વાતો પણ કરે પૂછે એવી રીતે જિજ્ઞાસા થતા, કે બહુ શરૂઆતમાં તો એવા વિચારો આવતા હતા કે કયો ધર્મ સાચો હશે, આટલા બધા સંપ્રદાયોને મતો છે એમાં સાચું શું હશે. શંકા તો પડી ગઈ હતી આમાં કે આ કઈ સ્થાનકવાસી છે સાચું છે એવું તો કઈ લાગતો નથી, અને પ્રસિદ્ધપણે કઈ ગુરુદેવજી મૂળપતિમાં હતા સ્થાનકવાસીમાં હતા, કોઈ પ્રસિદ્ધ વાત તો હતી નહીં, આ જ ઠીક છે એવા વિચારો આવતા હતા. એટલે એને સંશોધન કરવાની વૃત્તિ આવે, કુળ પરંપરામાં સીધા ના આવ્યા હોય તેને સંશોધન કરવાની, આ સાચું હશે કે નહીં, જેમાં આવ્યા છે સાચું હશે કે નહીં, એ સાચું હશે એમ એવા કર્મ માંડીને તો એમાં આવ્યા છે, ત્યાં આવ્યા છે શું કરવા આવ્યા છે, એ પણ કંઈક ઠીક છે એમ પરિણામ કર્યા ત્યારે તો એમાં આવ્યા છે. હા પણ ત્યાં છૂટી ગયેલા પછી તો ઘણા બીજા પરિણામ થઈ ગયા, એમાં તો આ પર્યાય પણ થઈ ગયા, સ્થાનકવાસીમાં પણ આવી ગયા. સ્થાનકવાસીમાં તો આવવાનું કારણ એ છે વસ્ત્ર સહિત જે મુનિપણું છે તે ત્યાં સંમત કરેલું, ત્યાં તો કોઈ છે નહીં મહાવીર. ચર્ચા મિત્રો બજાજીને બેઠા બેઠા ચર્ચા કરતા છે, પછી તો અનેક પ્રકાર છે સાધનાના, આમાં આમે થાય આમે થાય આમે થાય એમ સંમત થઈ ગયેલું આવી ગયા એમાં. કેવું છે પછી વિપર્યાસ તો બધો પછી જ થાય ને, સહિત પણ બધા મિત્રો હતા બધા સંમત કરેલું, વારે મળીને આયારા કરેલી, આ બધા ભેગા થાય તો બધા આયા કરે કે ન કરે, અનુમોદનું થાય ને, કોઈ બોલે અનુમોદે એવું બધું થાય ને. સામાન્ય ભૂલ એમાં આટલું બધું વિચારમાં ગયો વિશે, ક્યાં ઉમરાળા ક્યાં એક ગરીબ ઘર કહે છે ને, આ કાળે આ ગરીબ જ કહેવાય ને, સામાન્ય 5-5 લાખો તો બધા ગરીબડા છે, બધા શું છે એમાં કઈ છે બરોબર, સાધારણ કુટુંબમાં સાધારણ સ્થિતિમાં ક્યાં એ વૈભવ રાજા શ્રીમંત હોય શું કહે છે એ વૈમાનિક દેવમાં જ જાય તેથી શુભરાગમાં જ એને આયુષ બંધાય. સમ્યક દ્રષ્ટિ દેવ હોય કે મનુષ્ય હોય નવી ગતિ ને નવું આયુષ એને શુભરાગ ના કાળે બંધાય, અશુભરાગ નો ઉદય થાય ત્યારે એ પ્રકારના કર્મ નું નિબંધન એમને થતું નથી. અનાદિ નિયમ છે, સિદ્ધાંત છે.